તારીખ 30/10/1996 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 140 મૂળ કેસેટમાં ખૂબ જ ડિસ્ટર્બન્સ છે.
પ્રથમ સંવત્સરે અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ તમારા કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાધના, અસમાધિ, મારા મન વચન કાયાના કોઈ પણ યોગાભ્યાસ યોગ વ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. આ દરવાસુ છઠ્ઠે પત્ર લીધો છે એટલે પાંચમની સમક્ષ આ સતામણમાં જાય ને એ બધા સતાંબર ભાઈઓ છે, એમના પરિચયમાં આવેલા, ખાસ કરીને સ્થાનકવાસી લોકો વધારે છે, ખંભાતમાં તો દેરાવાસી લોકો પણ ઘણા છે. એને પોતે ક્ષમાપના લખી છે અને એમની પદ્ધતિ રહી છે. ઘણા પત્રો ક્ષમાપનાના આગળ પણ છે. ક્ષમાપના લખવામાં અથવા ક્ષમાપનાના ભાવોમાં નિશલ્યપણું આવે છે. મોટો ગુણ આ છે. સૌથી જગતના સર્વજીવો પ્રત્યે ક્ષમા યાચતા કોઈ પણ જીવ પ્રત્યે કાંઈ પણ પૂર્વગ્રહ ન રહે, શલ્ય ન રહે, પૂર્વગ્રહનું શલ્ય ન રહે, એ સૌથી મોટો ગુણ છે. બાકી તો વાત્સલ્ય, નમ્રતા, આત્મીયતા એ બધા ગુણો તો સાથે આવે જ છે. સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ પણ જીવ માટે કોઈ પણ પર્યાયની પકડ ન રહીએ. કેમ કે જીવને જે શલ્ય રહે છે એ પર્યાય આશ્રિત રહે છે. અમુક પર્યાય દેખાયા પછી તે પર્યાય વાળો છે, એવો છે, એવી યોગ્યતા વાળો છે, એની યોગ્યતા બદલાય તો પણ પૂર્વગ્રહવાળાને એ ખબર પડતી નથી. એને તો એ જૂની નજરે જ જોવે છે. પૂર્વગ્રહ છે એ રંગીન ચશ્મા જેવો છે. રંગવાળા ચશ્મા પહેર્યા હોય એટલે બધું એક રંગનું દેખાય અને એ મધ્યસ્થતાનો અભાવ કરે છે. પૂર્વગ્રહ છે એ મધ્યસ્થતાનો અભાવ કરી નાખે છે. એટલે એ જીવ બદલો હોય તો પણ એને એ નજરે ન જોઈ શકે. પણ જેનું જ્ઞાન મધ્યસ્થ હોય એ પૂર્વગ્રહ ન રાખે અને વર્તમાન સ્થિતિ હોય એની સિદ્ધિ નિષ્પક્ષપણે જ્ઞાનમાં આવી જાય. એટલે નિષ્પક્ષ એટલે શું કે અત્યારે જેવું છે તેવું, કોઈ નવી કલ્પના પણ નહીં અને કોઈ જૂની કલ્પના પણ નહીં. તેમ અમુક રાગના અભિપ્રાયથી પણ નહીં ને અમુક દ્વેષના અભિપ્રાયથી પણ, કેમ કે એ પક્ષ છે, રાગનો પક્ષ હોય છે કાં દ્વેષનો પક્ષ હોય છે, બેમાંથી એ પક્ષ હોય છે. કોઈ જીવ પ્રત્યે રાગનો પક્ષ હોય તો એનું બધું ખરાબ હોય એ સારું દેખાય, કોઈ જીવ પ્રત્યે દ્વેષનો પક્ષ હોય તો સારું હોય તો એનું ખરાબ દેખાય. એનો અર્થ કે સાચું ન દેખાય, જેવું છે એવું ન દેખાય, જેવું છે દેખાય એવું દેખાય એ મધ્યસ્થ કહો કે નિષ્પક્ષ કહો, બે છે. હવે પત્રનો વિષય શરૂ કરે છે. આ પત્રમાં બે વાત લીધી છે અને આપણે જે મુમુક્ષુની ભૂમિકાના સ્ટેજ ક્રમ જે છે એ અનુસાર ત્રણ સ્ટેજનો વિષય છે. પ્રથમ પરિભ્રમણની વેદનાના પરિણામનું વર્ણન છે અને યથાર્થ વેદના ઉદાસીનતાને ઉત્પન્ન કરે છે. બીજું સ્ટેજ એ છે એ પણ વાત છે. ચાર પેરેગ્રાફમાં પરિભ્રમણની વેદનાના વિચારો આવો કેવા આવે જેને પરિભ્રમણની વેદના થાય તેને, અને એ ભાવો યથાર્થ પ્રકારે હોય તો એને નિરસતા અને ઉદાસીનતા એટલે કે તે ભૂમિકાનો વૈરાગ્ય અવશ્ય અવશ્ય ઉત્પન્ન હોય જ. અને એ બંને સ્ટેજમાં જે જીવ બરાબર આવી ગયો એ અવશ્ય પોતાની પૂર્ણ શુદ્ધિ મોક્ષનો જન્મ મરણના નાશનો ધ્યેય અથવા લક્ષ બાંધે બાંધેને બાંધે. આ ત્રણેય ભૂમિકા એકબીજા સાથે સાંકળના અંકોડાની જેમ જોડાયેલી છે. કોઈ એમ કહે કે વેદના આવે છે પણ વૈરાગ્ય નથી હજી આવ્યો, વેદના આવે એને વૈરાગ્ય અને ઉદાસીનતા આવે છે. વૈરાગ્ય અને ઉદાસીનતા એવા આવે ત્યારે એને આ વેદના અનુસાર, કેમ કે પરિભ્રમણની વેદના છે, પરિભ્રમણના નાશનો નિશ્ચય, દ્રઢ નિર્ધાર અથવા દ્રઢ મોક્ષેચ્છા થયા વિના રહે નહીં. ત્રીજું સ્ટેજ છે અને એ થાય એટલે ચોથો સ્ટેજ સંવેગ ઉત્પન્ન થયા વિના રહે નહીં. આનુષંગિક પરિણામ પણ સંવેગ અને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના થયા વિના રહે. એ જે સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના જોરથી આવે ત્યારે પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ થયા વિના રહે. આ બધા પરિણામો ઓટોમેટિક ઉત્પન્ન થાય છે. જ્યાં પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ થઈ ત્યાં પોતાના પરિણામોનો અપક્ષપાતપણે અવલોકન પણ ચાલુ થાય. એમ જીવ ઉપર ઉપરની મુમુક્ષુની ભૂમિકાના સ્ટેજમાં આગળ વધતો જાય છે. જો યથાર્થ ક્રમમાં પ્રવેશ કરે તો જ્યાં સુધી યથાર્થ ક્રમમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી જીવના પરિણામનું ઠેકાણું પડતું નથી. ક્યારેક એને આત્મકલ્યાણનો ભાવ ઠીક ઠીક પ્રમાણમાં આવે છે તો ક્યારેક સાવ મંદ પડીને બીજી બાજુ ખેંચાઈ જાય છે અને એને એમ લાગે કે આમાં કંઈ ઘડીકમાં શું થઈ ગયું મને, એ થોડું સ્વલક્ષ હોય, નહીંતર દોડી જાય બીજી બાજુ એને ખબર ન પડે. એટલે પરિણામમાં કોઈ ઠેકાણા ન રહે એવી પરિસ્થિતિ ક્રમ પ્રવેશ પહેલાં હોય છે. ક્રમ પ્રવેશ પછી ઉન્નતિ ક્રમ હોવાથી પરિણામ ઉન્નતિ ક્રમમાં પ્રવેશ કરે છે અને મોક્ષ પોતાના માર્ગમાં આગળ વધતો જાય છે. અહીંયા સ્ટાર્ટિંગની વાત છે. જે 195 અને 86 પત્રમાં પરિભ્રમણની વેદના મુમુક્ષુ જીવને આવશ્યક છે એ વાત કરી ત્યારે એ વેદના કાળે કેવા ભાવો હોય છે એનું વર્ણન આ 128 પત્રમાં એમણે કર્યું છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા, શું છે, અંદરથી આવે છે આ ભાવો, ઉપર છલ્લા ભાવો નથી. કોઈ કહે કે અંદરથી ભાવ આવ્યા છે કે ઉપર છલ્લા આવ્યા છે એની અમને શું ખબર પડે. ભાવ તો આવે છે તો અમને કેમ ખબર પડે કે આ અંદરના છે કે ઉપર છલ્લા છે. ઉપર છલ્લા હોય ત્યારે થોડી વાર આવે અને પછી બીજા ઉદયમાં જ્યાં પરિણામ જાય એટલે ગાયબ. થોડી પાછળ નવરો પડે ને વિચાર કરે સ્મરણ કરે ત્યારે આવે, પાછા બીજા ઉદયમાં રસ લેવાઈ જાય. અંતરથી આવે ત્યારે વૈરાગ્ય લઈને આવે. આમ જોઈએ તો પરિભ્રમણની વેદના અને વૈરાગ્ય એક સિક્કાની બે બાજુ જેવું છે. વેદના હોય ને વૈરાગ્ય ન હોય એમ કેમ બને? અને જ્યાં વૈરાગ્ય હોય તે નિરસતા હોય તો ઉદયમાં આ વસ્તુ કેમ ભૂલાઈ જાય, છૂટી જાય? છૂટી જાય છે એનો અર્થ કે તમે ઉદયમાં રસ લીધો એટલે ગયું. ઉદય ભાવ છે એ વિરુદ્ધ રસ વાળા પરિણામ છે, વૈરાગ્ય છે, નિરસતા છે. એટલે ઉદય ભાવ થી વિરુદ્ધ ને અનુદય કયો. લોસ એન્જલસમાં આપણે આ ચર્ચા થોડી શરૂ થઈ છે. એ વેદના છે ત્યાંથી ઉદયની વિરુદ્ધતા જીવે શરૂ કરી, અને જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે એ અનુદય પરિણામ છે. મોક્ષ માર્ગના જે અનુદય પરિણામ છે એના મૂળમાં ઉદયની વિરુદ્ધતા ચાલુ થઈ છે અને એનો પ્રારંભ પરિભ્રમણની વેદનાથી થયો છે. સૌથી મોટો પ્રોબ્લેમ કયો? કોઈ ચીજ મળે ન મળે ને અગવડ પડે એ, કે જન્મ મરણ કરવા પડે તે? મોટો પ્રોબ્લેમ કયો? તમને એક થોડકી છે તો તમે એને મલમ પટ્ટી કરો છો. થોડકી થઈ ત્યારે તમે મલમ પટ્ટી કરો છો, પણ એ કેન્સરની ગાંઠ નીકળી છે ત્યારે આ ફૂરતી મટશે કે નહીં મટે, આ ફૂરતી મટશે કે નહીં મટે, એમ થયા કરે છે. ક્યાંય ખોવાઈ ગઈ વાત તો બધા, બધી સમસ્યા ને બધી ચિંતા ખોવાઈ ગઈ. એક મોટી ચિંતા ઊભી થઈ ત્યાં બધી ખોવાઈ ગઈ. આ પ્રેક્ટિકલ સાઈડ છે. જો યથાર્થ પરિભ્રમણની ચિંતના ને વેદના આવે તો તમે બધી જ ચિંતાથી મુક્ત થાવ, એ સહજ અને સ્વાભાવિક છે. જો પરિભ્રમણની વેદના સાથે નાની મોટી ચિંતા રહેતી હોય તો સમજવું કે આ ઉપર ઉપરથી ચાલે છે અને યથાર્થ વેદના જે આવી જ નથી એમ સમજવા યોગ્ય છે. કેન્સર કઈ મરણ નથી, એ તો સંભવિત કારણ છે. એ તો સંભવિત કારણ છે. કેન્સર વાળા તો 10-10, 20-20, 25 વર્ષ જીવી જાય છે. તો તાજા માણસે 10-20 વર્ષમાં મરી જાય છે માણસ. અને ખરેખર તો એક એક દિવસ જાય છે એ આયુષને કેન્સર જ લાગવું પડ્યું છે, બીજું શું છે? આયુષ તો ફિક્સ છે તમારું, એનો જે છેડો છે એ તો ફિક્સ છે, એમાં તો એક સેકન્ડ વધવાની તો નથી. પણ રોજનો જે એક દિવસ જાય છે એ કેન્સર નથી તો શું છે? આયુષ જલતું જાય છે. સુખી વાત છે. પણ ઓલો એક કલ્પના થઈ ગઈ છે એટલે ભય થાય છે, ચિંતા થઈ જાય છે. અને આ તો અનંત જન્મ મરણનું કારણ છે. અનંત બીજા સંસારના અનંત દુઃખોનું કારણ છે. ક્યાં દેખાતું નથી, ક્યાં ચિંતા થતી નથી, આમ વિચારવાનું. તો બીજી ચિંતા તો જાય જાય ને જાય જ. વાસ્તવિકતા આ છે. પરિભ્રમણની ચિંતના અને વેદનાની આ વાસ્તવિકતા છે, બીજી ચિંતા રહી શકે જ નહીં. પહેલો વહેલો આખો સંસાર ભૂલે, ભલે વેદનાને વશ, ચિંતાને વશ, અને આખો સંસારનો જે ઉદય ભાવ છે એથી વિરુદ્ધ ગયો પહેલો વહેલો. નહીતર તો આગમના સિદ્ધાંત પ્રમાણે જીવના પરિણામના ચાર ભેદ છે, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયી. તો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયી તો મોક્ષ માર્ગમાં લઈ જાય છે. ઉપશમ સમ્યક દર્શન થયું તે મોક્ષ માર્ગ, ક્ષયોપશમ ચારિત્ર થયું તે મોક્ષ માર્ગ. કેમ કે ચારિત્ર તો બારમા ગુણ સ્થાને ક્ષાયિક થાય છે, એ પહેલાં ક્ષોપસમ ભાવ હોય છે. અને કેવળ જ્ઞાન આદિ ક્ષાયિક સમ્યક દર્શન આદિ થાય તો ક્ષાયિક ભાવ કહેવાય. આ ત્રણ પ્રકારના મોક્ષ માર્ગના પરિણામ સિવાયને બધા પરિણામ ઉદય ભાવમાં જાય છે. પણ પરિભ્રમણની વેદના એનો ઉદય આવે એવા કર્મ જ ક્યાં પૂર્વે બાંધ્યા છે તે ઉદય ભાવ ગણવો. એને ઉદય ભાવ શું કે પૂર્વ કર્મના ઉદયમાં જોડાય તે. તો પૂર્વે ક્યાં એવા કર્મ બાંધ્યા છે કે એને પરિભ્રમણની વેદના આવે? નવો થયો એ ઉદય ને એ વખતે ઉદય ચાલુ છે. આઠે કર્મનો ઉદય તો નિરંતર બધાને ચાલુ છે, તો એ વખતે બીજો ઉદય ચાલુ છે. એ ઉદયથી ભિન્ન પડ્યો કે ન પડ્યો, ભલે આત્મામાં ન ગયો, પણ આત્મા માટે ભીન પડ્યો કે નહીં? આત્માના મોક્ષ માટે, પરિભ્રમણનો અભાવ કરવા માટે ભીન પડ્યો કે ન પડ્યો? એટલે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અનુદય પરિણામ છે એનું મૂળિયું આવી રીતે ઉદયમાં નહીં જોડાવવામાંથી એ લાઈન ચાલુ થાય છે. શું કોમન ફેક્ટર છે? ઉદયમાં ન જોડાવું તે અનુદય પરિણામ. અને સિદ્ધાંત પ્રમાણે મોક્ષ માર્ગને જ અનુદય પરિણામ કહેવાય. પરિભ્રમણની વેદનાના બીજા સ્ટેજ છે એને અનુદય પરિણામ ન કહેવાય. પણ એક ન્યાયે એ ઉદયથી જુદા પડેલા પરિણામ છે. માટે એ અનુદય ભાવ એવા જે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરાવશે. કેમ કે એનો કોમન ફેક્ટર એક જ છે કે ઉદયમાં ન જોડાવું તે. પછી ક્યાં જોડાવું એ પછીની વાત છે, કેમ કે તો ભૂમિકા અનુસાર છે. મોક્ષ માર્ગ હોય તો આત્મામાં જોડાય, અને મોક્ષ માર્ગ ન હોય તો તે ભૂમિકાના પરિણામમાં એ રહે. કેમ કે આત્મ પ્રાપ્તિની અંતરથી લગ્ન લાગી પૂર્ણતાનું લક્ષ થયું એટલે તાલાવેલી ઉપડી એ સંવેગ થાય ને ત્યારે લગ્ન અને તાલાવેલી એના સંવેગના લક્ષણ છે. તો પૂર્વે ક્યાં એવી આત્મભાવના ભાવ કર્યા છે કે એનો કર્મનો ઉદય અને એમાં જોડાણો એ પણ એ વખતે ઉદયમાં જ જોડાતો હોય. આત્મકલ્યાણની ભાવનાની તાલાવેલીને લગ્નમાં જોડાય, ભાવના તીવ્ર થાય. એમ ઉપરના સ્ટેજમાં પણ ઉદયથી જુદો પડતો જાય છે, અને જ્યારે પોતાનું આત્મ સ્વરૂપ અંદરમાં ભાષ્યમાન થાય છે ત્યારથી એના પરિણામ પોતાના સ્વરૂપ બાજુ ખેંચાય છે. ઉદયમાં નહીં ખેંચાતા, સ્વરૂપ બાજુ ખેંચાય છે, અને એ પરિણામ આગળ વધીને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. ત્યારે એને પ્રસિદ્ધપણે આગમના સિદ્ધાંત અનુસાર અનુદય પરિણામ કહેવામાં આવે છે. એ પહેલાં નામ ન આપે, કેમ કે કોઈ છળ પકડી લે મોક્ષની ભૂમિકામાં, કલ્પના એ ચડી જાય છે, એમ ચડી જાય એટલે નામ નથી દેતા જ્ઞાનીઓને. પણ યથાર્થતા જુઓ તો એમ છે, યથાર્થતા જુઓ તો એવું નથી, જુદો પડ્યો છે. એટલે જે પહેલો શબ્દ છે અંતર જ્ઞાનથી સ્મરણ કરતા, એમાંથી આ નીકળે છે. આ ઉપર છેલ્લી વાત નથી. જાણે કોઈ જીવ પોતાના ભૂતકાળને જોતો હોય. શું થાય છે? ત્યાં પોતાના ભૂતકાળને વિઝ્યુલાઇઝ કરે છે કે અરે રે, ભૂતકાળમાં એવો કોઈ કાળ દેખાતો નથી, જણાતો નથી, સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. આજ હું બોરીવલીમાં છું, આ મકાન. થોડા દિવસ પહેલાં ક્યાં હતો, થોડા કલાક પહેલાં ક્યાં હતો, એમ થોડાક ભાવ પહેલાં ક્યાં હતો, એક ઠેકાણે તો રહેતો નથી. અહીંયા પણ જુદા જુદા ગામમાં આવવા જવાનું થાય છે, જુદા જુદા રસ્તામાં, જુદા જુદા મકાનોમાં. ક્ષેત્રાંતર પરિભ્રમણ ચાલુ જ છે અને ભવ ભવાંતરમાં તો કોઈ ક્ષેત્ર બાકી નથી રહેતું. ભટકતો રહ્યો, ભટકતો રહ્યો, ભટકતો રહ્યો, ભટકતો જ રહ્યો છે. સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય એ પરિભ્રમણનું કારણ છે. જીવ ભાવ પરિભ્રમણ પહેલા કરે છે, તેના ફળ સ્વરૂપે દ્રવ્ય પરિભ્રમણ કરે છે. દ્રવ્ય પરિભ્રમણ એટલે જીવ પોતે ક્ષેત્રાંતર કરે તે, અને ભાવ પરિભ્રમણ એટલે ક્ષેત્રાંતર કર્યા વિના ભાવ અન્ય દ્રવ્ય, અન્ય ક્ષેત્ર, અન્ય કાળ, અન્ય ભાવ પ્રત્યે જાય તે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળને પરભાવ પ્રત્યે જાય તે ભાવ પરિભ્રમણ. એને સંકલ્પ વિકલ્પ રૂપે તે હોય છે. મનવાળો પ્રાણી હોય ત્યારે, મન વગરનો હોય ત્યારે ભાવ તો જાય છે પણ મન નથી વચ્ચે. એવો કોઈ કાળ નથી. અને એ વડે સમાધિનો બીજો હોય, એટલે કે પોતાની આત્મશાંતિને ચૂંટતો ન હોય, એટલે કે આ જીવને ક્યારેય આત્માની શાંતિ મળી નથી. આત્માની શાંતિ મળી અને ઠર્યો હોય એવું ક્યારે બન્યું નથી. આ સ્થિતિ હંમેશા હંમેશા રહી છે. વેદના અંતર્જ્ઞાનથી એવી ઉપડી છે કે નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે. ખાતો હોય ત્યારે એ જ વાત એ સ્મરણમાં આવે છે, સૂતો હોય ત્યારે એ સ્મરણમાં આવે છે, હાલતો ચાલતો હોય ત્યારે એ સ્મરણમાં આવે છે. નિરંતર ચિંતા ગળે પડી, ચિંતા ગળે પડી તો બહુ પરિભ્રમણ કર્યું છે, બહુ પરિભ્રમણ કર્યું છે. આ પરિભ્રમણ જે કારણોથી કર્યું છે એ ઊભા છે એનું શું, રોગ ચાલુ છે એનું શું, પરિભ્રમણનો, ભવભ્રમણનો રોગ ચાલુ છે. આ ભવરોગ કેમ મટે? ચિંતા શું આવી કે આ ભવરોગ કેમ મટે? શું ઉપાય કરું તો આ ભવરોગ મટે? 195માં આવ્યું ને કે કેમ મટે, એ સ્મરણ રહ્યા કરે છે. અને પરિણામે પરિણામે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે એને એ જ દેખાયા કરે. આમ નામ મારું પરિભ્રમણ મેં ચાલુ રાખ્યું, આવા જ પરિણામ કરીને મારા પરિભ્રમણને મેં ચાલુ રાખ્યું છે. હજી આ મારા પરિભ્રમણના જ કારણરૂપ પરિણામ છે. કેમ માટે એની જયારે ચિંતા થાય સરખા એમ, ત્યારે તે મહાવૈરાગ્યને આપે છે. પછી ક્યાંય એનો જીવ ચોંટે નહીં, ક્યાંય જીવ કોઈ કામમાં જીવ જીવ ન લાગે. કરવું પડે બીજી વાત છે, જીવ લાગે નહીં. ખાવું પીવું ભાવે નહીં અને રાત્રે ઊંઘ આવે નહીં. ચિંતાની ડિગ્રી વધે ત્યારે આ સહેજે થાય. પચીસ વર્ષનો એકનો એક દીકરો મુંબઈમાં કિડનેપ થઈ ગયો હોય, રાત પડીને ઘરે ન આવ્યો, 11 વાગ્યા, 12 વાગ્યા, કાંઈ નહીં, આવો છે તરાવશે એમ કરીને સુઈ જાય છે. દીકરો હોય કે દીકરી હોય, એક વાગ્યો બે વાગ્યા હાલો હવે ગોતવા નીકળો એમ કે હું તો નથી પણ હું રાહ જોવી નથી ને હું રહેવું નથી, ઘરમાં રહેવું નથી. તારે કોર ટેલિફોન કરે, તારે કોર ગાડીઓ દોડાવે, અભિનો તો નાના મામા છે ને શેઠીના દીકરા. હા જુવાન ઉંમરમાં, નાની ઉંમરમાં રાત્રે ઘરે ઉતર્યા હતા, ખાલી નોર્મલી ઉતરે ઉતરે પાનખામાં કોઈ ઉતરે સિટી એરિયામાં રહેતા હતા, ઘરે પાછા જ નથી આવ્યા. ત્યાર પછી તરત આપણા દશલક્ષ્મી પર્વ હતા, હું કલકત્તામાં દશલક્ષ્મી પર્વમાં સ્વાધ્યાય આપવા આવ્યો હતો. મોહનલાલજી ને એ લોકો પાર્ટનર હતા ને, તો મોહનલાલજી મને લઈ ગયા હતા એમને ત્યાં. નસમલજી શેઠી, નસમલજી શેઠીના દીકરા નવંદાના સગા મામા થાય, બહુ બેચેન છે દીકરો, ખોવાઈ ગયો છે, જવાન દીકરો છે, ખોવાઈ ગયો છે. 20 ગાડીઓ રાત દિવસ દોડે છે એને ગોતવા માટે. સંપન્ન માણસ હતા એટલે 20 ટેક્સીઓ રાખેલી અને સગાવાલાને બેસાડી દીધેલા, તમે આ બાજુ જાઓ, તમે આ બાજુ જાઓ, તમે આ બાજુ જાઓ, તમે આ બાજુ જાઓ. 24 કલાક 20 ગાડીઓ દોડાવતા હતા અને ક્યાંય એનું મન ચોટે નહીં. મને કહે તમે ચાલો આપણે જઈએ. ગ્રાઉન્ડ ફ્લોર પર એમની બિલ્ડિંગ હતું, ચાર પાંચ માળાનું, પાંચ માળાનું બિલ્ડિંગ હતું બરાબર. મંદિર પર નીચે ગાદી ગદી નીચે હતી પેઢી. અચ્છા અચ્છા, પેઢીમાં બેઠેલા પર્સનાલિટી વાળા હતા, પર્સનાલિટી વાળા રૂપાળા જરાક શરીર સારા પર્સનાલિટી વાળા હતા. હું તો આમ જોવો તો સાવ પડી ગયું તું ને ઉદાસ ઉદાસ ઉદાસ. કે બે વાત કરો એમને સાંજે, પણ કાને કાને વાત અથડે, અંદર ચિંતા એટલી વાત કાને પડે તો કાંઈ અંદર જવાની જગ્યા જોઈએ ને ચિંતા. એટલે પાંચથી કલાક થોડી વાતો કરીને મેં આવ્યા, જોયું કાને કાંઈ ચિંતા 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 સિવાય કાંઈ. ઘરમાં ભણેલા હતા, યુવાન બહુ હતી ઘરમાં, છોકરો જીવી ગયો. પછી મોહનલાલજી એને મંદિર લેતા આવ્યા સ્વાધ્યાયમાં, આપણા પ્રવચનમાં કંઈ મન લાગે તો. એક દી આવ્યા, બીજી દીનો આવ્યા, કેવી રીતે આવી શકે ચિંતા એટલી લાગુ પડેલી. આમની ઘડી કાલનો દિવસોના વર્ષો વીતી ગયા, જોઈ ગયો છોકરો. એક છોકરો જાય ત્યારે આ હાલત થાય છે, આત્મા ગયો એનું કાંઈ થતું નથી. એનું એનું કારણ કે આશા રહી જાય છે ને, અપેક્ષા રહી જાય છે ને. અત્યારે તો એ ગુજરી ગયા, પણ જીવે ત્યાં સુધી એની અપેક્ષા ચાલુ રહે. આપણે ગોતોને ક્યાંક મળી જાય તો, ગોતોને ક્યાંક મળી જાય તો, ગોતોને ક્યાંક મળી જાય તો, આકુલતા માટે આર્ધ ધ્યાન છૂટે નહીં. એ તો કહેવાનો મતલબ એ છે કે છોકરા પાછળ આ દશા થાય કે આપણે પ્રત્યક્ષ પ્રેક્ટિકલી જોઈએ છે. આત્મા ખોવાઈ ગયો એ વાતની ખબર પડ્યા પછી કેમ એને ચિંતા ન થાય? એની ચિંતા થાય તો પહેલે પગથિયે પગ મૂકો. બરાબર છે, મૃત્યુ તમે જોયું છે? તો પછી કેન્સર થયા પછી શું કરવા ચિંતા થાય? બરાબર છે. તો પછી જીનેન્દ્ર ભગવાન ને જીવતા નથી જોયા? અત્યારે સાંભળી છે, પણ તમે સમસ્ત્રણ માં ગયા તે દી ક્યાં પરિભ્રમણ ની ચિંતા કરી છે? દર્શન બહુ તીવ્ર છે. બીજાને મરતા જોયા છે, બરાબર છે. તો પછી તમને તમારા મરણનો ભય કેમ નથી? એક મરણનો ભય છે તો આનંદ મરણનો કેમ નથી? એ તો સિમ્પલ કેલ્ક્યુલેશનનો વિષય છે, સાવ સાદી ગણતરીનો વિષય છે કે એક મરણનો તો ભય તમને લાગે છે, તો પછી આનંદ મરણનો ભય કેમ નથી લાગતો? દર્શન બહુ તીવ્ર છે. એટલે હકીકતને તમે ઉલ્લંઘન કરો છો, હકીકતનું ઉલ્લંઘન કરી જાઓ છો, બીજું કાંઈ નથી. અત્યારે સાંભળ્યું છે, પણ તમે સમસ્ત્રણ માં ગયા તે દી ક્યાં પરિભ્રમણ ની ચિંતા કરી છે? દર્શન બહુ તીવ્ર છે. બીજાને મરતા જોયા છે, બરાબર છે. તો પછી તમને તમારા મરણનો ભય કેમ નથી? એક મરણનો ભય છે તો આનંદ મરણનો કેમ નથી? એ તો સિમ્પલ કેલ્ક્યુલેશનનો વિષય છે, સાદી ગણતરીનો વિષય છે કે એક મરણનો તો ભય તમને લાગે છે, તો પછી આનંદ મરણનો ભય કેમ નથી લાગે? દર્શન બહુ તીવ્ર છે. એટલે હકીકતને તમે ઉલ્લંઘન કરો છો, હકીકતનું ઉલ્લંઘન કરી જાઓ છો, બીજું કાંઈ નથી. હવે તો આ વાત જયારે સમજાવી સમજાણી છે, પછી એ દિશાની અંદર ચિંતન મંથન ચાલવું જોઈએ. બધી વાત જોઈને વિશ્વાસ કરવાનો આપણે હતું જ નથી જીવનની અંદર, અમસ્તો પણ સાંભળી વાતમાં વિશ્વાસ નથી કરી શકતા. આ માણસ શું છે માટે આવું કઈ હોવું જોઈએ? આવે છે તો આ તો જીનેન્દ્ર એ થયું છે, આપણા ગુરુએ એ થયું છે, મહાપુરુષો એ થયું છે, આપણને એ ઉપર વિશ્વાસ આવવો જોઈએ. વિશ્વાસ આવવો જોઈએ. તમારા ઉપર આપણને વિશ્વાસ ન આવે એવું નથી આપણે કરતા, એવું આપણે પ્રેક્ટિકલી કરતા જ નથી જીવનની અંદર. એક ખરી જગ્યાએ ભૂલીએ છીએ, એક મોટી ટ્રેજેડી છે. એટલે આપણું જ આત્મકલ્યાણ છે ત્યાં આપણે ગોષ્ઠી થઈ ગઈ. આ તો ઘણી બધી આપણે વિશ્વાસ મૂકેલો છે અત્યારે. લગ્ન કરે છે એ પુરુષ સાથેનો પરિચય કેટલો હોય છે? પૂર્વ પરિચય હોય છે પછી લગ્ન થાય છે, એ સંભવિત છે? અને હોય તો કેટલો? અને આજે પરિણામ બદલતા વાર કેટલી? છતાં વિશ્વાસ તો ઘર માંગે છે. શું કરે? એક જમાનામાં તો એવું હતું કે મા બાપ જ પણ કરતા હતા. અત્યારે તો માનો હજી થોડી શિક્ષા છે, હરે ફરે છે, પરિચય કેળવે છે, પછી હા ના કરે છે. તો એક જમાનો એવો હતો કે છોકરો છોકરી મળવું ન જોયું હોય, મા બાપ કુટુંબ ને ખાનદાની ઉપર કરી નાખતા હતા. પછી અમારા જમાના સુધી એવું હતું, કુટુંબ ને ખાનદાની ઉપર કરી નાખતા હતા. હા હા
એ પરિસ્થિતિ હતી, તો વિશ્વાસ થઈ જાય છે કેમ કે બધા મારા પિતાશ્રી છે, તો ભૂલ ન કરે પિતાશ્રી. તો પણ વિશ્વાસ થઈ જાય છે અને આખી જિંદગી નિભાવે નિભાવે છે. એટલે એવું નથી કે જોયો હોય પરિચય હોય વિશ્વાસ કરવા માટે તમારો કારણ હોય તો આપણે કરીએ છીએ, એવું કાંઈ નથી. આખી જિંદગી નિભાવવું પડે એવું કદમ પણ આપણે ઉઠાવીએ છીએ, વિશ્વાસ થી જ ઉઠાવીએ છીએ. એ પરમાર્થના કારણમાં આપણે મહાન પુરુષોના વચનોને પણ આપણે ગણકારતા નથી, એ કેવળ આપણો સ્વચ્છ છે. એના દિવસે આપણો કેવળ આ સ્વચ્છ કામ કરે છે અને એ આપણું અકલ્યાણ કરે, એ સ્વચ્છને લઈને આપણે અંદરથી જોઈએ છીએ. નિરંતર આ સ્મરણ રહ્યા કરે છે, વૈરાગ્ય આવે અને એ વૈરાગ્ય અને સ્મરણ ચાલુ થયું એ અંદરથી આવ્યાની નિશાની છે. ઉપર ઉપરથી હોય તો ગરીબમાં ક્યાં જીવ જાય ખબર ન રહે, પાછું વળી સંભાળે વળી પાછું ચાલુ કરે, એ સહજ નથી, કૃત્રિમ છે. માર્ગ સહજતાનો છે, ઉપાય સહજતાનો છે, સમજણપૂર્વક એ દશા સહજ ચાલવી જોઈએ. અને અંદરથી સ્થિર થઈને આવવું જોઈએ, લાગીને આવવું જોઈએ. તો મિથ્યા તો ગળી જાય, વેદના આવે એટલે પહેલો ઘા પરમેશ્વરનો, આ પરમેશ્વરનો પહેલો ઘા કહેવાય છે. મિથ્યાત ઉપર સીધો ઘા પડ્યો, મરણ તો ખટતો એવો ઘા પડે, સફાઈની વેદના આવે એટલે મરણ તો ખટતો પડે. એ વૈરાગ્યને એ વેદના જ્ઞાનમાં નિર્મળતા લઈ આવે એટલે હિત હિતના ભાવો સમજાવવા માંડે. 195માં કૃપાળુ દેવ લખ્યું કે પછી શું કરવું તે સમજાય છે. એના બદલે વેદના આવ્યા પહેલા મારે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ એવા નિર્ણયો જીવ લઈ બેઠો છે, એ પણ જીવનો એક પ્રકારનો પ્રસંગ છે. એટલા માટે કીધું તમારે સઘળાએ આ જ કરવાનું બધાને લીધા. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા, જો બીજો બોલો સ્વચ્છંદમાં લઈ ગયા, આ બીજો સ્વચ્છંદ જ કર્યો છે. સ્વચ્છંદ બે પ્રકારનો છે, એક વિષય કષાયના તીવ્ર પરિણામો હિતિકાર વગરના, એ પણ જીવમાં સ્વચ્છંદ છે. અને એક ધર્મના ક્ષેત્રની અંદર નાની પુરુષને ગુરુની આજ્ઞા વિના પોતે નિર્ણય લઈ અને સાધન કરવાનો છે. ગમે ત્યારે ગમે તે શાસ્ત્રમાં કે ગમે ત્યારે પૂજા ભક્તિ કરવી જોઈએ, ગમે ત્યારે દયાદાન યાત્રા કરવી જોઈએ, ગમે ત્યારે ઉપવાસ વ્રત કરવી જોઈએ, એ બધું સ્વચ્છંદથી ચાલે છે. માનવ પુરુષની આજ્ઞા નથી ચાલતી, કોઈ પણ સાધન કરે તો સ્વચ્છંદ જ છે. પણ તો પોતાને અત્યારે શું કરવા યોગ્ય છે એને નક્કી ખબર નથી ને એમને કરે. પરિણામે પરિભ્રમણ છે, એનો ફળ છે પરિભ્રમણ. એટલે સ્મરણ થાય છે કે હવે આ બધું સાચું સુજવા મીંડ્યું છે વેદનામાં, કે કેવળ સ્વસંગથી કરતા આ જીવને ઉદાસીનતા કેમ ના આવે, સ્વસંગથી કેમ રોકાણો નહીં આવ્યું, કેમ એને વિચાર ન આવ્યો કે હું અજાણ્યો છું અને એમને ક્યાં હેલો જાઉં છું, કઈ બાજુ હેલો જાઉં છું મને ખબર નથી, સાવ જાણ્યો છું ને હેલો જાઉં છું, એમ કેમ નથી રહ્યું પોતાની ભૂલ ઉપર અફસોસ થાય છે. બીજા જીવો પ્રત્યે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા, તે માથું છે એમ યથા યોગ્ય કાન જાય, પણ બીજા તો પરિણામ કર્યા નથી, કસાયના જ પરિણામ કર્યા છે. અને ચાર પ્રકૃતિમાંથી કોઈ ને કોઈ પ્રકૃતિનો ઉદય રહ્યો છે, ત્યારે ક્રોધ, ત્યારે માન, ત્યારે માયા, ત્યારે લોભ. ત્યારે હું મને મારા આત્માનું નુકસાન કરું છું એમ કેમને જાણે. આમ તો બીજે શું કીધું છે કે જ્યારે જ્યારે બીજા જીવ પ્રત્યે ક્રોધમાન માયા લોભના પરિણામ કર્યા છે, ત્યારે એ જીવને જ એનો કારણભૂત માન્યો છે, એને મને ગુસ્સો કરાવ્યો, હું તો શાંતિથી મારું કામ કરતો હતો, એમાં એને આમ વાત કરી એમાં મને ગુસ્સો આવ્યો, મને ગુસ્સો મને ગુસ્સો કરાવે. એમ બધી વખતે પોતાના દોષને નહીં જોતા, પોતાના દોષનું કારણ બીજો છે, સામો જીવ છે, અમુક પ્રકારના સંયોગોને કારણે લોભ થયો, અને પરિસ્થિતિ ઊભી થાય એટલે ક્રોધ થયો, એમ જીવો હંમેશા પોતાના દોષનો ટોપલો અપ્રમાણિકપણે બીજાના ઉપર નાખે. એટલું સહજ થઈ ગયું છે કે એક માણસ ભૂલ કરે તો તમે આ કામ તો જવાબદારી નું હશે તમે કેમ ન કર્યું, તો કે હા એ તો ઓલો આવી ગયો વચ્ચે, એમ લઈ જશે આગળ પાછળ, અને એ વિચાર નહીં કરો કે હું માયાકારી કરું છું, હું ભૂલી ગયો છું, મારી ભૂલ છે, પણ શું કહું હા એ ઓલા આવી ગયો ને એમાં આ હક થઈ ગયો, અરે ભાઈ એમ નથી, હું સીધી વાત કરું ભાઈ હું ભૂલી ગયો, વાત 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 નજર ઝીણી થઈ ગયો ને એટલે ખ્યાલ આવે, કહીએ નહીં આપણે તમે આમ ન કરો, હા તો કઈ ભાઈ સામાન્ય વ્યવહારિક પ્રસંગની અંદર આવું બધું કંઈક બનતું હોય ત્યારે સીધો જવાબ આવે મળી જાય, હા સારા આવી જાય જીવ કેવું કરે છે તો જરા સારું કરે, હા ચાલતા આવી જાય, બાકી જીવ નાની નાની વાતમાં પણ જીવ કેવી ભૂલ કરે, કેમ કે એને પોતાને નિષ્પક્ષપણે પોતાના દોષને જોવાને પ્રેક્ટિસ પાડી નથી લીધી. એટલે એ કહેવત ઊંધી પડેલી છે, ફક્ત બીજું નાનું નાનું ગોત છે, હા પાંચ વર્ષનો છોકરો એને લેસન ન કરતો, રમવાની બહુ ઈચ્છા હોય, હરમન દોસ્તાર બહાર રમતા હોય શરૂમાં, મેં કરાને બે ચાર લેસન કરતો, અત્યારે રમવાનું શું જવાનું, ભલે બધા રમે શું લેસન કર, શું લેસન કર, હા જો ઘડે કાજુ બાજુ હમણાં બાર ગયા છે અડધો કલાક કદાચ નહીં આવે, ચૂંટણી મારે, હા ચૂંટણી મારે તો નવો ચિંતા આવી જાય, એના બાપુમાં એના મોટા ભાઈ હોય કે ભાઈ હોય કે એમ કેમ ગયો તો પાંચ વર્ષનો છોકરો છે ખોટું બોલી ગયો, માર પડવાની બીક હોય ને સમજો તો, હા હકોટો કરે ને તો ખોટું બની ગયું. આવી એક સંસ્કાર પડી ગયા છે કે પોતાનો દોષ ઢાંકી દેવાનો, પોતાનો દોષ. આ જાતનું સજો સજો થઈ જાય. તેથી હું ખોટું કરું છું એમ કેમ ન જાણ્યો, અર્થાત એમ જાણવું જોઈતું હતું મારે. એ વખતે એવું જાણવું જોઈતું હતું, મારા દોષને મારે સ્વીકારવા જોઈતા હતા. એ દુઃખિત પરિણામથી મારે પાછા વળવાની જરૂર હતી. એના બદલે હું સ્વચ્છંદે એ દોષની અંદર આગળ વધતો ગયો. થતા ન જાણ્યું અને તેથી મારું પરિભ્રમણ થતું રહ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે. હવે આ પરિભ્રમણ ન થાય એવું કંઈક મારે કરવું જોઈએ. અને એ પરિણામો પ્રત્યે મને હવે નિરસ્તા આવે છે, પાછા વળવાના પરિણામ થાય છે. એમ ભૂતકાળના પોતાના દોષોનો એટલું બધું દુઃખ લાગે, એટલું બધું દુઃખ લાગે એ વિચાર તમે ગાળી રાખો. અતિશય દુઃખ લાગે, થોડું ન લાગે. અને એ જ સાચું પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણનો પાઠ બોલે પ્રતિક્રમણ નથી, પણ પોતાના ભૂતકાળના દોષને તીવ્ર દુઃખ લાગે, વેદના આવે એ સાચું પ્રતિક્રમણ. પરમાર્થ પ્રતિક્રમણ નું મૂલ્ય આ રીતે શરૂ થાય. જીવ જ્યારે મોક્ષ માર્ગના વિતરાગી નિર્દોષ પરિણામે પરિણમે ત્યારે જે પરમાર્થ પ્રતિક્રમણ થયું, દોષથી પાછો સમ્યક પ્રકારે વળ્યો, સમ્યક પ્રકારે દોષથી પાછો વળ્યો, એનું મૂલ્ય આ જગ્યાએ છે. વેદનાના ભૂતકાળના પોતાના દોષોને લઈને તીવ્ર વેદનામાં આવે, અતિશય વેદનામાં આવીને અને એ પોતાના અપરાધની સમાપના છે. ખરેખર તો સમાપના કરી છે. અને પરિભ્રમણની વેદનામાં તીવ્ર પસ્તાવો થાય છે. એટલો તીવ્ર પસ્તાવો થાય કે જેમ કોઈ સ્વજનના મૃત્યુથી રડવાનું બંધ ન કરી શકે એમ પોતાના પરિભ્રમણની વેદનાથી રડવાનું બંધ ન કરી શકે એવો અંદરથી દોષ આવે ત્યારે સાચો અંતર વૈરાગ્ય પ્રત્યે. પછી એ જીવ પોતાના ભૂતકાળના દોષ માટે આટલું આટલું રોયો હોય, એ નવો દોષ કેટલા જોરથી કરવાનો? ભૂતકાળના દોષનો આટલો બધો પસ્તાવો જેને થયો હોય, એ નવા દોષમાં કેટલું ઝંપલાવવાનો હતો? પછી કદાચ અંદર પૂર્વકર્મને લઈને ઉદય આવશે ને, પણ આંચકો ખાઈ જશે. અંદરથી એનો આત્મા છે, એની લગામ ખેંચશે, થોડાને લગામ ખેંચે, હું ઊંચો થઈ જાય એ પરિસ્થિતિ પછી આવે. પછી જોર ન કર્યો છે એના પરિણામ છે, જોર ન કરી શકે. અને જોર કરી જાય તો પસ્તાવો પાછો એવો જ આવે, પસ્તાવો પાછો એવો જ આવે. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે. જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. રાગ, તીવ્ર રાગ, સંયોગનો તીવ્ર રાગ, એવા કેટલાક પદાર્થ ક્રિયાદિ સ્ત્રીને પુરુષ એવી રીતે, અથવા કોઈ માતાને એનો પુત્ર હોય એવી રીતે, ગમે તે સંબંધે તે અનંત વાર છોડતા, કેટલી વાર છોડાય, જેના વગર એક ક્ષણ હું નહીં જીવી શકું એવી લાગણીનો અનુભવ કર્યા પછી પણ એને અનંત વાર છોડ્યા અને તેનો વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો, એક ક્ષણ નહીં અનંત કાળ થઈ ગયો. તથાપિ તેના વિના જીવાય દુઃખનો અસર ધારા ગુજરાતમાં એવો દુઃખનો પ્રસંગ ન હોય, સમય જાય એટલે દુઃખ વિચારે પડે. આ એક સામાન્ય હ્યુમન સાયકોલોજીનો વિષય એટલે એક ક્ષણ પણ નહીં જીવી શકું એના બદલે અનંત કાળ સુધી હું જીવતો છું. આ કેટલી મોટા આશ્ચર્યની વાત કરી. અર્થાત જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો, જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો તે વેળા કંઈક કલ્પી શકો, એનો અર્થ હું નહીં જીવી શકું એ મારી કલ્પના છે. આ જીવ પણ અત્યારે કાંઈ નથી, મારી એ માયાનું કાંઈ નથી છે. કાંઈ અનંત વાર એવા ભાવ કર્યા, અનંત વાર એવા વિયોગ થયા, અનંત વાર જ્યાં શું થાય છે કરી દો તો એ કલ્પના થઈ કેવી રીતે, કાંઈ વાસ્તવિકતા હતી, કાંઈ વાસ્તવિકતા ન તે કેવળ તે કલ્પિત ભાવ હતો.
એવો પ્રતિભાવ ક્યાં થયો એવી કલ્પના કેમ થઈ મને, એ ફરી ફરીને વૈરાગ્ય આપે છે. ત્યારે આવી 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 કલ્પના કરી અને હું ભટકતો રહ્યો છું, બીજું કાંઈ કર્યું નથી, એમાં જ કર્મો પામ્યા. ફરી ફરીને એવા ઉદય આવ્યા, ફરી ફરીને દુઃખી થયો. વિયોગ કાળે અસહ્ય દુઃખ કરે છે, વિયોગ કાળે અસહ્ય દુઃખ થાય છે. આમ થવું જ નહોતું જોઈતું, કેમ થાય, આ થયું શું કરવા આવતું. ઈશ્વર કરતા વાળા તો ઈશ્વર ઉપર એટલા બધા ગરમ નરમ થાય છે. આ ભગવાનના ઘરમાં ક્યાંય ન્યાય નથી, આવો તે હતો હશે, મને આટલો બધો અન્યાય, મેં હું એનું બગાડ્યું હતું. હા, આ બધું સાંભળેલું છે. કોઈ રીતે સમાધાન ન થાય. એ વખતે જુરે સ્વજનનું મૃત્યુ થાય તો એના વિયોગ માટે જુરે, અને કેટલાક તો જુરી જુરીને મરે. આત્માના પરિભ્રમણ માટે હજી જુરના એક એવા નથી આવે, એ જુરના આવે પછી મિથ્યાત્મને ની શક્તિ તૂટી જાય છે, મિથ્યાત્મની કેળ ભાંગી જાય છે. ધૂળના જો સરખાઈ નહીં આવે તો મિથ્યાત્મની કેળ ભાંગી જાય. પહેલે પગથી એ કામ બહુ મોટું થાય છે, પછી આગળનો રસ્તો સુગમ ને સહેલો થાય છે. રસ્તો સહેલો હોય છે, સહેલો લાગે છે, એ પછી સમજાય છે. એ રાગનો રાગના રાગ પહેર્યા ભૂતકાળમાં એનો પસ્તાવો થયો, હવે દ્વેષ કર્યો એનો પસ્તાવો લીધો છે. કે વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોવું, મોઢું જોવું નથી, મારે સામું જોવું નથી, શું સામે મને તો આડું જોઈ જવું છે. જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું એટલે સ્વીકાર નહીં કરું એનો, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે, શા માટે જઈને એના જ ઘરે ગાયનો વાછરડો થઈને આવે, એના જ ઘરનો ઉંદર થઈને ફરે, એના જ ઘરે નોકરાણીનો દીકરો થઈને નોકરી કરે. અને તેમ કરવાની તો ઈચ્છા જ નહોતી, મોઢું જોવાની ઈચ્છા નહોતી, તો એની સેવા કરવાની વાત ક્યાંથી આવી? કહો એ સ્મરણ કરતા ક્લિશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય. જેમ કોઈના ઉપર તીવ્ર રાગ કર્યા પછી તીવ્ર દ્વેષ કરી નાખે અને તીવ્ર દ્વેષ કર્યા પછી પાછો રાગ કરવા માંડે, ત્યારે માણસ શું કહે છે, હવે આ ક્યાં ઠેકાણા છે, આ જીવના ક્યાં ઠેકાણા છે? જુગુપ્સા થાય, શું આવે છે કે પોતાના આત્મા પ્રત્યે આવા અવળા સવળા પરિણામ કરે ત્યારે કેમ ઘૃણા નથી આવી? એ પરિભ્રમણની વેદનામાં એક ઘૃણા આવે છે, જુગુપ્સા ઉત્પન્ન થાય છે, અરે ધિકાર છે મારા આત્માને, આવા તીવ્ર દ્વેષના પરિણામ કર્યા પછી પણ રાગ કરવાઈ ગયો. એક વાર ગળા કાપ ક્રોધ આવ્યો અને બીજી વાર એની પગચંપી કરે પાછો, આ તો કંઈ ઠેકાણું છે? એવી રીતે જીવના પરિણામના કોઈ ઠેકાણા નથી અને એને જ કારણે એના પરિભ્રમણનું પણ કોઈ ઠેકાણું નથી. અનંત અનંત દુઃખ ને અનંત અનંત ક્લેશ સાચો માર્ગ મળ્યા વિના જીવ ભોગવે છે. એ જ્યાં એટલા પ્રકારમાં જ્યાં જીવ આવ્યો ત્યારે હવે આવું ન કરવું એના નિર્ધાર ઉપર આવ્યા વિના લઈએ નહીં. યથાર્થ વિજ્ઞાન થાય એટલે આ પરિભ્રમણથી છૂટવાનો દ્રઢ નિર્ધાર કર્યા વિના જીવ લઈએ નહીં. કોઈ પણ ભોગે તેની કોસ્ટ આ પરિભ્રમણથી મારે છૂટવું છે, મેં આવ્યા વિના લઈએ. અને એ આવે ત્યારે એનું મંથન પણ ઉપડે અને મંથન ઉપડીને એના અવરોધક પરિસ્થિતિ અને પરિણામો ઊભા હોવાથી મંથન ઉપડે, છતાં પણ એ હાર્યા વિના નિર્ધાર કરે એનો ચિતાર એમણે આ પત્રમાં હવે પછીના વચનોમાં લીધો છે. એક વાર તો આવવાનું જોરથી કે આ પરિભ્રમણ કોઈ પણ ભોગવે ન જોઈએ, પણ પરિસ્થિતિ બહારમાં જોવે તો હાવ બીજી જ ઉલટી જ હોય છે સંસારને. એવો જીવ સંસારમાં ફસાયેલો છે કે ના આમ હાલીએ કે ના આમ હાલીએ, અને સંસારમાં આગળ હાલવું ગમે નહીં અને સંસારથી છૂટવા માટેનો ઉપાય એને કોઈ દેખાય નહીં, એવો ફસાઈ ગયો છે એવું એને લાગે એ વખતે, ત્યારે તો મૂંઝવણ થાય. એ મૂંઝવણમાં હારી જાય તો સંસારમાં પડે પાછો, પાછા પરિભ્રમણના ચક્કરમાં પડે અને અનંતવાર હાર્યો છે. અને એ મૂંઝવણમાંથી બહાર નીકળીને જીતી જાય તો સહેજ નિર્વાણ પર સુધી પહોંચી જાય, ટર્નિંગ પોઈન્ટ આવે છે, આવી જાય છે. આ જગ્યાએ જીવનો ટર્નિંગ પોઈન્ટ આવે છે, કાં તો મોક્ષ માર્ગની લાઈન પકડે અને કાં પાછો ભૂલ કરીને હારીને ફરીને પરિભ્રમણના પરિણામોમાં ચાલ્યો જાય છે. આમ બને છે, અનંત વાર એમ બન્યું છે. એક વાર જો એ યથાર્થ દ્રઢ નિર્ણય કરે છૂટી જવાનો તો પહેલું કામ સત્પુરુષને ગોતવાનું કરશે, એને બીજું કામ સત્પુરુષની આજ્ઞાએ ચાલવાનું તરીકે ઓળખશે અને એવો થઈ જશે. સત્પુરુષને ઓળખશે ને એવો પણ આ બધા પરિણામ ઓટોમેટિક છે, આમ થવું ઘટે છે. એકવાર એકડો ખૂંટવાની વાત છે, પછી બગડો આવડી જશે.